કેટલા વાંચવાનું છે? 49. સ્વામિનારાયણ રે, સ્વામિનારાયણ રે. સંવત 1876 મહાસુદી 14 દિવસ સંધ્યા સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા પર બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ બે દિવ્યો બળતી હતી અને કંઠની વિશે પીળા પુષ્પનો હાર પહેર્યો હતો ને બે હાથમાં પીળા પુષ્પના ગજરા ધારણ કર્યા હતા અને સર્વે ધોળા વસ્ત્ર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. જાગો જાગો, ધ્યાનમાં જાગો. કિશોરભાઈ કયો સભા લ્યો? મહારાજે ક્યારે સભા કરી? કાંઈ નીકળી નહીં. સંધ્યા સમયે સભા કરે, અડધી રાતે કરે. અરે 1:30 વાગે, પ્રથમના 18માં 1:30 વાગે સભા કરી. બોલો, રાત્રે 1:30 વાગે. એક તો આમ મહારાજ કેવું ઘેલું લગાડ્યું છે, ન તો હગો દીકરો 10 વાગે હુઈ ગયો હોય અને પછી જગાડીને એમ કે જરા જાન દીકરા જરાક પાણી ભરી દે ને, ઊભો ન થયો હગો દીકરો. ને તો એની હાટું તમે તૂટતા હો. કોની હાટું તૂટો? કોની હાટું તૂટો? બોલો તો, બોલો તો. જેની હાટું તમે આખી જિંદગી તૂટો, એકવાર હુઈ ગયો હોય પછી પાણી ભરી લાવવાનું તમે કહો તો ઊભો થઈને પાણી ન ભરી લાવે આપે. અને આમાં એક મારા દીકરા હતા, હે 5-5 હજાર સૌ એક દીકરા હતા, પણ મહારાજ રાત્રે 1:30 વાગે જગાડે. અને 1:30 વાગે જગાડે, 2 મિનિટ વાત કરીને હુઈ જાય તો વાંધો નહીં. કેટલી લાંબી હાકી પ્રથમ 18મું વાંચો જ ખરા. 2 કલાક સભા હાકી. બોલો કેટલી હાકી? 2 કલાક સભા હાકી. ભલે કદાચ કોઈને જોકું બોકું આવતું હશે, દેહનો ભાવ છે, પણ ઊભા ન થયા. મહારાજે રાતે 1:30 વાગે સભાઓ કરી અને પાછી 1:30 વાગે સભા કરીને કે આજ તમે હુતા હતા, તમારા મનમાં વિચાર થયો જીવ મુક્ત કેમ નથી થતો, એટલે અમે તમને જગાડ્યા. બોલો, અને મહારાજે કેટલી ચિંતા કરી કે જીવ જેતે કરીને પણ મુક્ત થાવો જોઈએ. દાખલો કરનારા, દાખલો કરાવનારા બંનેને લાખ લાખ વાર ધન્યવાદ હોજો, ત્યારે ભક્તજનો નિર્માણ થઈ શકે. એમનું નિર્માણ થાય એટલે મહારાજ ગમે ત્યારે સભા, સંધ્યા સમયે મારે સભા કરી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનને વિશે વૃત્તિ રાખીએ છીએ તે તો શુદ્ધિ જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે, અને જગતના પદાર્થ સન્મુખ તો એની મેળ જ રહે છે, તેનું શું કારણ છે? મહારાજને પ્રશ્ન કોણે પૂછ્યો? બ્રહ્માનંદ સ્વામી. મહારાજ તમારા વૃત્તિ રાખીએ જોરાવર રાખીએ ત્યારે રહે છે અને જગતમાં સહેજે સહેજે રહે છે. તમને હા પડે છે? બ્રહ્માનંદ સ્વામીનો પોતાનો પ્રશ્ન હોય. જોરાવરે વૃત્તિ રાખવું ત્યારે રહે છે કે જેને વૃત્તિ તોડવા માટે દાખલો કરવો પડે? જેને માટે વૃત્તિ તોડવા માટે દાખલો કરવો પડે. વૃત્તિ તોડવા માટે જગતની સ્મૃતિને ખૂબ યાદ કરે તો તૂટે, પણ અનંત જીવના શરીર માટે એમ કે મહારાજ જોડાવરે વૃત્તિ રાખીએ ત્યારે રહે છે, હું તો ખુલ્લી આંખી ઉર્ધ્વ રેખા દેખું રહે, આંખ વીંચવાની જેને જરૂર ન પડે, એવા બ્રહ્માનંદ સ્વામી જીવના શરીરને માટે કેટલા સરસ પ્રશ્ન મારાને પૂછે. મહારાજ તમારા સ્વરૂપમાં વૃત્તિ તો જોરાવર રાખીએ ત્યારે રહે છે, જગતમાં સહેજે સહેજે, એનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં, અને તેને તો એ જ ફિકર રહે છે, મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી તે તો ઘણું કઠણ પડશે, માટે પરમેશ્વરના ભક્ત હોય તેને તો જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ જ કઠણ છે, અને જે જગતના જીવ છે તેને પરમેશ્વરમાં વૃત્તિ રાખવી તે ઘણી કઠણ છે, માટે જેને પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહીં, અને તે સત્સંગમાં આવતો હોય તો એ ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતા સાંભળતા પરમેશ્વરનો ભક્ત થશે. પહેલી દ્રષ્ટિએ તો મહારાજે ભક્તપણામાંથી બધાને કાઢી નાખ્યા. મહારાજ કે જેને જગતમાં વૃત્તિ રાખવી કઠણ પડે એ જ ભગત, ભગવાનમાં વૃત્તિ રાખવી કઠણ પડે ભગત જ નહીં. ભક્તો, આ વાતનો વિચાર આપણને સદૈવ હોવો જોઈએ. યાદ રાખજો, કમસે કમ મનમાં ઠેરાવતો હોવો જોઈએ ને કે આ દેહ પડી પહેલાં મારે એ સ્થિતિ પ્રાપ્ત કરવી છે, અખંડ મહારાજમાં વૃત્તિ રહે. આખીર સ્વામીના શબ્દો પ્રમાણ રૂચિ સહાય કરશે. આજ ન રહેતી હોય તો કાલ રહેશે, પણ સંકલ્પ છે તો. પણ સંકલ્પ જ નથી, બોલો તો કે થવાનું. નિશાન ચૂકકો માફ, પણ નહીં નીચું નિશાન માફ. સંકલ્પ છે મારે આમ કરવું છે, કદાચ આજ નહીં થાય તો કાલ થશે, કારણ કે આમ કરવું એવો સંકલ્પ છે તો શું થશે ખબર, એનો પ્રયાસ ચાલુ રહેશે, એનો દાખલો ચાલુ રહેશે. માણસને જે કાર્ય કરવાનો વિચાર થાય એનો પ્રયાસ તરત શરૂ થાય. દાખલા તરીકે આ વિદ્યાર્થીઓ છે તો એમાંથી દસમું ભણતો હોય ને ત્યાંથી એને થાય કે મારે ડૉક્ટર થવું છે, તો ત્યારથી એની તૈયારી શરૂ થઈ જાય. સમજાણું એવું કાંઈ બને કે બારમાની પરીક્ષા આપી દીધી અને પછી એને સંકલ્પ થયો કે ડૉક્ટર થવું છે, રિઝલ્ટ આવ્યું ને 38% આવ્યા, થાય ડૉક્ટર. એ તો છઠ્ઠું હાથમું ભણતો ત્યારથી લગ્ન લાગી જાય કે મારે ડૉક્ટર થવું છે. એના માટે મહેનત હાથમાની અંદર યાદ રાખજો, સાતમાની અંદર 80% આવે ને તો બળતરા થાય, હાથમાં 80% આવે ને બળતરા જેને થાય કે ઓહો 80 જ આવ્યા, સમજાય, એ ડૉક્ટર થાય. શું કામ, એને ખબર છે 80 આંબી હકશે નહીં, ડૉક્ટર થવું છે તો મારે 89 જો હે, 80 આંબી હકશે નહીં, અને બળતરા હાથમાં થાય એ ડૉક્ટર થાય. કારણ કે બળતરા થઈ તો 8માં 82 લાવશે, 9માં 84 લાવશે, 10માં 86 લાવશે, 11માં 88 લાવશે, 12માં 90 લાવશે, પણ કોને આવે, ચિંતા જેને થાય એને. એમ મોક્ષના પથમાં પણ એવું છે, જેના મનમાં એમ થાય કે ઓહો મને મારે સાંભળતા નથી અને સંભાળવું છે, મને જગત વચ્ચે આડો આવે છે, એવી ચિંતા થાય, અને ચિંતાની સાથે ભગવાનને સંભાળતા જેટલું આડો આવે એને એક બાજુ કાઢતો જાય. ભગવાન સંભાળે વળી પાછું જગત આવે તેને કાઢે, વળી ભગવાનને સંભાળે. સ્વામી વાતમાં એક બહુ સરસ વાત લખી, સ્વામી કે કોઈ એમ કે હું ભગવાન સંભાળું છું પણ ભગવાન ભૂલાઈ જાય છે, તે સ્વામી કે એવું તો થાય, સ્વામી હું બોલ્યા એવું તો થાય. સ્વામી કે ભણવા બેસે અને ભૂલ થાય, હું કીધું ભણવા બેસે ને ભૂલ થાય, પણ ભણવા જ ન બેસે એને ભૂલે ન થાય ને આવડે નહીં, સમજાય. એમ ભગવાનને સંભાળવાની મહેનત કરતો અને ભગવાન ભૂલાશે, પણ મહેનત કરે છે ભૂલાશે, પાછા યાદ આવશે, વળી ભૂલાશે વળી યાદ આવશે, એમ કરતા 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 ભગવાનમાં વૃત્તિ રાખવા માટે દાખલો તો કરવો પડે, કરવો પડે. ને પ્રેમાનંદ સ્વામી પર મહારાજ રાજી થયા, સ્વામીને કે સ્વામી માગો, સ્વામી કે મારે તમારે અખંડ વૃત્તિ રહે, મારે એના માટે મહેનત કરવી પડશે. હું કીધું એના માટે મહેનત કરવી પડશે. એટલે ભગવાનના ભક્તને ભગવાનના સ્વપ્નમાં વૃત્તિ રાખવા માટે દાખલો કરવો જ પડે. અને આ શિબિરો જ્યારે ભરે અને જ્યારે વૃત્તિઓ હંકેલાય ત્યારે જ ભક્તને ભગવાનના સ્વપ્નમાં વૃત્તિ રહેવાનો પ્રયાસ થાય છે અને પછી આગળ વધી શકે છે. એ જ ભક્ત છે મહારાજ કે એને પછી જગતમાં વૃત્તિ રાખવી ઘણી કઠણ પડશે. એક દાદા હતા ઘણા વર્ષ પહેલાં, લગભગ 20-22 વર્ષ પહેલાં સુરતની અંદર, દાદા મને કહે કે સ્વામી હું જ્યારે 25 વર્ષ નહોતો ને કડિયા કામ કરતો કે, પણ બિલ્ડિંગ કે ગમે ચણવા જાઓ ને તો ઈંટ મૂકવા જાય ને તો મારા જ દેખાય, કે ગમે કામ કરો તો મારા જ દેખાય, પછી કામ થાય નહીં, ઘરની સ્થિતિ નબળી, તે મારાને પ્રાર્થના કરું હે મહારાજ આ ચણતર કરું ત્યાં સુધી તમે ભૂલાઈ જાઓ, જો તો ખરા હે મહારાજ આ ચણતર કરું ત્યાં સુધી તમે ભૂલાઈ જાઓ, મારે રોજ પ્રાર્થના કરું. અને સ્વામી મહારાજ પ્રાર્થના સાંભળી 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 એ તેદુના ભૂલાણા, હવે ઘણી પ્રાર્થના કરું છું મહારાજ કાંઈક દયા કરો, હાવ નવરો છો વાગે, ઘણી પ્રાર્થના કરું મહારાજ અખંડ દેખાવ અખંડ દેખાવ, પણ હવે મહારાજ દેખાતા નથી. બોલતા બોલતા દાદાને આંખોમાંથી આહોડા આવ્યા જતા હતા. ભક્તની સ્થિતિ હોય પણ એ કૃપા સાધ્ય છે, સમજીજો, એ કૃપા સાધ્ય છે. પણ કૃપા સાધ્યમાં આગળ એનો દાખલો હશે ત્યારે કૃપા થઈ છે ને, જેથી તેથી દાખલાનું જ પરિણામ છે. યાદ રાખજો આપણને જે કાંઈ પ્રાપ્ત થશે આપનારા ભગવાન છે, પણ દાખલો તો પોતે જ કરવો પડશે. પોતાના દાખલાનું પરિણામ જ ભગવાન આપે છે, નહીં તો એકને અખંડ વૃત્તિ કરી દે ને એકને જગતને અનકરા સંકલ્પ કરાવે. હવે ભગવાન એવું કરે તો ભગવાને તે ભેદભાવવાળા કહેવાય ને, ભગવાન એવો ભેદભાવ કરી શકે નહીં. ભગવાનને મતે તો બધા એને માટે સમદ્રષ્ટિ છે, જે જેટલી મહેનત કરે ભગવાન એને એટલું વળતર આપે છે. એક જ કારખાનામાં દાખલા તરીકે 50 કારીગર કામ કરે છે, પગાર જ્યારે થાય ત્યારે શેઠ કોઈને 15,000 ચૂકવે છે, કોઈને 25,000 ચૂકવે, કોઈને 12,000 ચૂકવે, કોઈને 2,500 ચૂકવે છે. તે શેઠને કાંઈ આમ વિષમ દ્રષ્ટિ છે? પણ જેણે જેટલું કામ કર્યું શેઠ એને એટલો પગાર ચૂકવે છે. એમ ભક્ત જેટલો દાખલો કરે એટલી જ ભગવાન એના પર કૃપા દ્રષ્ટિ કરે અને પછી એની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે. એટલે જેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે એ જ ભાગશાળી પુરુષ છે. કારણ કે વૃત્તિ જ્યારે રહે તે ઓટોમેટિક વૃત્તિ માર્ગમાં રહે તો એનું સુખ એવું છે કે જગત વિસરાય અને મારના સુખના ઢગલા થાય. મહારાજ કે માનો કોઈને વૃત્તિ નથી રહેતી પણ દાખલો કરે છે તો ક્યારેક એવી પોઝિશન નિર્માણ ભક્તની થશે. પછી બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું છે એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખવાનું શું સાધન છે? મહારાજ આવી રીતે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેવાનું સાધન શું છે? જોકે ભક્તો એવું હાવ નહીં માનતા કે વૃત્તિ અખંડ રહે તો જ પાછી મુક્તિ થાય. વૃત્તિ અખંડ રહે એ ટોપ લેવલ છે. પણ નહીતર ઘણી ફેરી કેવું થાય ખબર, મુમુક્ષ વૃત્તિ રાખવા મહેનત કરવા બદલે ઠામુકી મૂકી હતી ને દી કે મૂકો ને પંચાયત બીધી આપણે કાંઈ થાય એમ છે નહીં. અને પછી જગતના એની એકીને મેળના નહીં નહીં ઘરના નહીં ઘાટના એના કરતાં બધું પડતું મૂકો એમ એમ સમજીને ઠામુકું મૂકી દે. પણ એવી મૂકવાની જરૂરિયાત નથી. એમ તો મહારાજ કે આ સત્સંગનો પ્રતાપ એવો છે તો પશુનું કલ્યાણ થાય. એટલે વૃત્તિ રાખવું એટલે કંઈ કલ્યાણ માટે રાખ્યું એમ નહીં, પણ વૃત્તિ રાખનારો પર મારનો રાજીપો ઢળક ઢળે છે એમાં બે મત નહીં. બાકી મહારાજે કલ્યાણ તો કેમ કેમ કર્યા? સંપ્રદાયનો ઇતિહાસ તમે જુઓ તો એલા બહાદુર ખાને ખાલી મારનો ગુણ લીધો એનો અંત સમાયો. મારા દાદાના દરબારો બેઠા હતા, ઓચિંતા મહારાજ મોઢાડો રૂમાલ ધર્યો, નાસિક આડો રૂમાલ ધર્યો. એટલે સંતો કીધું પછી બે મિનિટમાં લઈ લીધું, મારે આપ આમ કેમ કર્યું કાંઈ સમજાણું નહીં. ત્યારે મહારાજ કે સાંભળો, જૂનાગઢના બહાદુર ખાને દેહ છોડ્યો હતો, મારે કે એમ તેડવા માટે ગયા હતા, પણ એનો અંત સમો જ્યારે નજીક આવ્યો ત્યારે સંબંધીને દારૂ પાયો એટલે ગંધ બહુ આવતી હતી, બદબૂ બહુ આવતી હતી. એટલે અમારથી શહેરનો છે એટલે નાસિક આડો રૂમાલ ધર્યો અને એને ધામમાં તેડી ગયા. મહારાજ તો કલ્યાણ તો આમ આમ પણ કરે. એટલે કલ્યાણને માટે દાખલો છે. અને હકીકત કલ્યાણ માટે દાખલો થાય ને ત્યાં સુધી ભક્ત પૂરો એકાંતિક કહેવાય નહીં. ભક્તનો દાખલો ભગવાનની પ્રસન્નતાને અર્થે જ હોય. મારે કે ચતુર્ધા મુક્તિની ઈચ્છા નહીં ભગતનો કહેવાય, બોલો. એટલે આપણો દાખલો ભગવાનની પ્રસન્નતા અર્થે હોવો જોઈએ. નહીતર મહારાજ કલ્યાણ તો મહારાજ ગઢપુર બિરાજતા હતા, પ્રસિદ્ધ પ્રસંગ, ભાવનગરના વજેશી આવ્યા અને મારેને ખબર પડી વજેશી દરબાર આવે છે. એટલે મહારાજ તરત જ સંતો પાર્ષદોને કીધું કે જાઓ રાજા પોતે આવે છે માટે આપણે એનું સ્વાગત કરવું જોઈએ, માટે એને સ્વાગત કરીને લઈ આવો, દાદાના દરબારમાં લઈ આવો. અને સ્વાગત કરી વજેશી દરબારને લાવ્યા અને મહારાજે સરત પોતાની બાજુમાં જ ગાદી તીક્યો અલગ નખાઈ દીધો અને મહારાજ એના પર બેસાડ્યા. ભક્તો કેટલો બધો વિવેક, સમજાય છે? આ વિવેક પણ સત્સંગમાં શીખ્યો જોઈએ. મહારાજે મધ્યના 62માં મહારાજ કે મોટેરો માણસ આવે તો 61માં મહારાજ કે કોઈ મોટેરું માણસ આવ્યો હોય તો સભામાં એનું કોઈ રીતે અપમાન ન થવા દેવું, એને આગળ બેસાડો. મારે શું કામ બતાવે છે? મારે હું એને માન્યો પાન્યો કરવો છે? નહીં. પણ મહારાજ એવું કહેવા માંગે છે કે એવો ભક્ત સભામાં આવ્યો હશે એનું સમાન જો જળવાશે તો બીજી વાર આવશે, ત્રીજી વાર આવશે, અને એમ કરતા કરતા એને સત્સંગ લાગુ પડી જશે તો પછી એને કોઈ બોલાવે તોય ભલે, ન બોલાવે તોય ભલે, એ સ્થિતિ એને પ્રાપ્ત થઈ જશે. પણ પહેલી જ વાર તમે બોલાવો નહીં અને એમ કે ભાઈ આય તો ભગવાનનો દરબાર બધા હરખા. મહારાજ કે ભાવાત્મક હરખા રાખવા તમારે, પણ ક્રિયાત્મકમાં તો ભેદ સમજવો જોઈએ. હવે એવો મોટો માણસ હાવ પાછળ બિહારી દો તમે તો બીજી વાર આવે નહીં, તે મોક્ષને માર્ગે હાલી શકે નહીં અને એનો મોક્ષ ન થાય ને એમાં કારણભૂત આપણે બન્યા, તો એટલા મહારાજ આપણા પર નારાજ થાય. સ્વયં ભગવાન હોવા છતાંય કે જાઓ વજેશી આવે છે તો સંતો ભક્તો જાઓ એને પ્રેમથી સ્વાગત કરીને લાવો. અને લાવ્યા પછી મહારાજ પાસે બેઠા. પછી મહારાજ ઘણી બીજી જ્ઞાન સત્સંગની વાતો કરી અને પછી મહારાજ કે હાલો જરાક મંદિર જવા જશું ને. કે વજેશી દરબાર કે હા વાંધો નહીં મહારાજ. અને પછી મંદિર જોવા માટે મહારાજ લઈ ગયા અને પછી ગોપીનાથજી મહારાજ પધરાઈ દીધા હતા. મારે ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા અને પછી મહારાજ કે જો અમે આ મંદિર નિર્માણ કર્યું છે અને ગોપીનાથજી મહારાજને સ્થાપ્યા છે, સ્થાપના કરી છે, અને તમે કહો ત્યાં રહેવા દઈએ, નહીંતર મને બહાદુર ખાને કીધું જ છે તો આ મૂર્તિ ત્યાં લઈ જશું. મહારાજ કે મુસલમાને કીધું છે ત્યાં લઈ જશું, તમને માન્ય હોય તો રહેવા દઈએ. તમારા ઘણા લોકો તમને એવી કાન ભમરીને કરવા આવે છે કે અમે કિલો બનાવીએ છીએ, અમે તમને પછી લૂંટી લેવું, અમારા મનમાં આવો કોઈ ભાવ નથી. મહારાજ કે તમે કહો તો મૂર્તિ રાખીને તો કાઢી નાખી. અને ત્યારે વજેશ્રી દરબાર હાથ જોડીને મહારાજને કે મહારાજ મારા મનમાં સંકલ્પ નથી, મહારાજ મારી જે કાંઈ મોટપ છે તો આપને લઈને છે. અને બોલતા બોલતા મારું નામ કાંડું પકડેલું હતું. મહારાજને કે મહારાજ આપ મારા પર રાજી થાઓ, આપની પાસે માગું છું આ પકડેલું કાંડું કોઈ દી છોડતા નહીં, આ પકડેલું કાંડું કોઈ દી છોડતા નહીં. મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે સાબાશ વજયસિંહ, સાબાશ, તમે અદભુત માંગણી કરી. જાઓ, અમે તમને વચન આપીએ છીએ, અમે તમારું કાંડું ક્યારેય નહીં છોડીએ, અને તમારો અંત સમય જયારે આવશે ને ત્યારે અમે સ્વયં તમને અક્ષરધામમાં તેડવા માટે આવશું, દેહને છોડાવીને અમારું અક્ષરધામ આપશું. અને સંપ્રદાય ઇતિહાસ કે વજયસિંહનો અંત સમય જયારે આવે ને ત્યારે અનંત કરોડો બ્રહ્માના માલિક પોતે તેડવા માટે આવ્યા છે અને કાંડું પકડીને અક્ષરધામમાં ઉપાડી ગયા. એટલે ભક્તો, મોક્ષ ને વિધવિધ રીતે થાય છે, યાદ રાખજો. મોક્ષ માટે એક જ પદ્ધતિ નહીં, ઘણી બધી પદ્ધતિ છે. પણ મુમુક્ષને ક્યારેક એવું મને હું કરું એમ બધા કરે તો જ મોક્ષ થાય, એ વાત ખોટી છે. વિધવિધ રીતે મોક્ષ થઈ શકે, પણ એક વાત સ્પષ્ટ છે, આ બધામાં રાજીપાનું મુખ્ય કેન્દ્ર સ્થાન હોય તો મારની મૂર્તિ છે, મારામાં જેની વધારે વધારે મૂર્તિ રહે એના પર મહારાજ ખૂબ રાજી થાય છે. અને મહારાજ કે એવો ભક્ત અમને ખૂબ જ ગમે છે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ, એવી વૃત્તિ રહેવાનું કારણ શું, સાધન શું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનું સાધન તો અંતરદૃષ્ટિ છે. તે અંતરદૃષ્ટિ છે શું? મહારાજ કે અંતરદૃષ્ટિથી આવી સ્થિતિ પ્રાપ્ત થાય. પણ અંતરદૃષ્ટિ તે શું? તો જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની મૂર્તિ સામે જોઈ રહેવું એ અંતરદૃષ્ટિ છે. જેવા ભગવાન મળે એની મૂર્તિ સામે જોઈ રહેવું એનું નામ અંતરદૃષ્ટિ છે. ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું એનું નામ અંતરદૃષ્ટિ છે. એકવાર મહારાજ માથે ઉઠીને ધ્યાન કરતા હતા, બ્રહ્માનંદ સ્વામી આવ્યા. મારે કે મહારાજ, તમે ધ્યાન કરો છો તો મૂર્તિ દેખાય? હું બોલ્યા, મારે તમે ધ્યાન કરો છો તો મૂર્તિ કાંઈ દેખાય? અને મારે હસવું આવી ગયું. અને મહારાજ પાસે કે મહારાજ, અમે ધ્યાન કરીએ અમને કાંઈ દેખાતું નથી, તમે ધ્યાન કરો તમને મૂર્તિ દેખાય? મારે હસવું આવ્યું. હસવું આવ્યું એટલે મહારાજ માથે ઉઠેલી પછડી કાઢી નાખી. મારે કે મહારાજ, બસ હવે અમને મૂર્તિ દેખાણી કે. મહારાજ મળ્યા એની સાથે જે પ્રીતિ કે એ મૂર્તિનું લગ્ન અંતરમાં દેખાય કે બહાર દેખાય? અંતર જોવે કે બહાર જોવે? મહારાજ કે એ જ અંતરદૃષ્ટિ છે. યાદ રહે, બહાર જોવાનો અર્થ પાછો સમજો. હા, મેં મૂર્તિ રાખીને જોઈ રાખું એમ નથી હો. હા, મેં મૂર્તિ રાખીને જોઈ રાખે તોય બહાર દ્રષ્ટિ હોઈ શકે, બરાબર સમજો. મૂર્તિ સામે રાખીને પછી આમાં જોઈ રાખે તોય બહાર દ્રષ્ટિ હોઈ શકે. અંતરદૃષ્ટિ એનું નામ જેની વૃત્તિ એમાં પરોવાણી. વૃત્તિ એટલે બહાર મૂર્તિ રાખવાનું મારા નથી કહેવા માંગતા. હા, પછી તમે મારે મૂર્તિ રાખો અને તમારી વૃત્તિમાં એકાકાર થઈ જાય તો અંતરદૃષ્ટિ છે. પણ તમે કદાચ મૂર્તિ બહાર નથી રાખી, પણ તમે આંખ વીંચીને બેઠા છો અને મૂર્તિને બહાર ધારો તો અંતરદૃષ્ટિ. તમે મૂર્તિને હૃદયમાં ધારો તો અંતરદૃષ્ટિ. આંખ તમારી ખુલ્લી છે ભલે આગળ મૂર્તિ નથી, પણ તમારી દ્રષ્ટિ આગળ તમે મૂર્તિ ધારો છો, એ ભાવનાથી મારાની સામે વૃત્તિ એકાકાર કરો તો અંતરદૃષ્ટિ. અંદર મૂર્તિ ધારો તો અંતરદૃષ્ટિ. અને મૂર્તિ બહાર તમે રાખીને એની સામે એકાકાર બનો તો અંતરદૃષ્ટિ. અને એ જ મૂર્તિને હૃદયમાં ધારો તો અંતરદૃષ્ટિ. અને યાદ રાખજો, તમે આંખ વીંચીને બેઠા છો, આંખ વીંચીને બેઠા છો અને મહારાજમાં વૃત્તિ ન ઠેરાવાની તોય બહાર દ્રષ્ટિ. અને મૂર્તિ બહાર સામે રાખીએ છે અને એમાં વૃત્તિ એકાકાર ન થાય તોય બહાર દ્રષ્ટિ. અંતરદૃષ્ટિ એનું જ નામ, જેમાં વૃત્તિ એકાકાર બને એનું નામ જ અંતરદૃષ્ટિ છે. અને એવી અંતરદૃષ્ટિ જે કરે એના પર મહારાજ બહુ રાજી થાય છે. પણ અંતરદૃષ્ટિની અંદર વિઘ્ન કરનાર કોણ છે? તો સ્વામી વાતોમ લખ્યું, એક તો દેહ, પંચ વિષય, મોટા શરીરનું સેવન, રજોગુણની સોબતો અને દેહના સંબંધી આ બધાય અંતરદૃષ્ટિ કરવામાં વિઘ્નરૂપ છે. અંતરદૃષ્ટિ થવા દે નહીં, કારણ કે આ બધામાં પ્રીતિ તોડી ને, જગતમાંથી જે પ્રીતિ તોડી બહુ કઠણ કામ છે. આપણે તો કઠણ પડે કદાચ, મહારાજ અત્યારે મનુષ્યાકૃતિ નથી વિચરણ કરતા, મારના સમયમાં પણ એવા ઇતિહાસો છે. બોલો, આ બધામાંથી પ્રીતિ તોડવી કઠણ પડે છે. પહેલી વાત બહુ પ્રસિદ્ધ છે ને, મહારાજ વડતાલ પધારેલા અને બધા દરબારો બધા હારી લઈ ગયા. 2 મહિના રોકાળ મારે, કેટલું 2 મહિના રોકાણ, અને દરબારો ઘર સાંભળે અને કીડ્યું ચડે. હો, નાના ભાઈ સેવામાં હતા ને, વારે વારે પૂછે, એટલે મહારાજ ક્યાં જવાનું કહેશ, મહારાજ ક્યાં જવાનું કહેશ. નાના ભાઈ કે મહારાજ જવાનું નામ નથી લેતા. પછી દરબારોથી ન રહેવાનું તે મારે સામે જ મીડા ગયા. મારે કે મહારાજ ક્યારે જવું છે કે મારે પણ ઉતાવળ શું છે? અહીં લક્ષ્મીનારાયણના દર્શન થાય છે અને એના થાળમાંથી પ્રસાદી મળે છે. મારે મૂળજી બ્રહ્મચારી કીધું, સાંભળો, આ દરબારોને કદાચ ભોજનમાં કાંઈક તકલીફ થતી, એક કામ કરજો, અમારા થાળની પ્રસાદી આપજો અને માણકીને જે તમે ખોરાક આપો ને એને ઘોડાને આપજો, પછી કાંઈ વાંધો? એટલે કાંઈ બોલ્યા નહીં. અને પછી વડતાલ રોકાણા, વળી અઠવાડિયું થયું ને તો નાના ભાઈ પૂછે હવે કાંઈ મહારાજ કહેશ, પણ મહારાજ કાંઈ નામ લે નહીં. દરબારો વળી પાસે મારે કે મારે કેટલા દાડા કાઢવાના છે, મહારાજ કેટલા અમારે અરે રહ્યા છો અને તો હજી સંસાર છૂટતો નથી, હજી ઘર સાંભળે છે કે બૈરીને છોકરા સાંભળે છે, વાસનિક લાગો પાસે બોલતા બંધ. એમ કરતાં કરતાં બીજો એકાદ મહિનો વયો ગયો. એમાં એક દાડો મહારાજે નાનાભાઈને કીધું માણકી તૈયાર કરજો, અને નાનાભાઈએ દરબારોને કીધું મહારાજ માણકી તૈયાર કરવાનું કીધું છે, અને દરબારો તો મોજમાં આવી ગયા, કામ થઈ ગયું કે હવે આ જવાનું થયું. અને પછી દરબારો બધા પોતપોતાના ઘોડા તૈયાર કર્યા અને મહારાજ માણકી ઉપર બેઠા અને વડતાલ થી ઉપડ્યા. પણ એકાદ કિલોમીટર જ્યાં ગયા એમાં સુરા ખાચરનું ઘોડું ભડક્યું અને બહુ દેખાને પડ્યા હેઠા અને પગ ભાંગી ગયો. મહારાજ કે દરબાર કાંઈ વાગ્યું નથી ને? મનમાં વિચાર કર્યો જો એમ કહું વાગ્યું તો મહારાજ પાછા જાય. મહારાજ કે કાંઈ વાગ્યું નથી ને? વાગ્યું તો વડતાલ દૂર નથી, આપણે નજીક છે, પાછા જતે. મહારાજ કે ના મહારાજ કાંઈ નથી થયું, તો ઉપર છેલું જરાક બીજું કાંઈ વાંધો નહીં થયો. મહારાજ કે તો વાંધો નહીં કે. અને ભાઈ એમ કરતાં કરતાં સિંજીવાડે પહોંચ્યા. સિંજીવાડે પહોંચ્યા ને પછી ઘોડા પરથી નીચે ઉતરવાનું હતું એટલે સુરા ખાચરને કે ઉતરો. ત્યારે સુરા ખાચર કે મહારાજ ઉતરા હે નહીં. મહારાજ કે કેમ તો પગ ભાંગી ગયો છે કે. મહારાજ કે જો તો ખરા સંસારનું બંધન તો જુઓ, આનો ટાટિયો તૂટી ગયો તો તોય પણ ઘેરે જવા હતું એને કીધું નહીં, પગ ભાંગી ગયો છે. મહારાજ કે વાસના તો જુઓ, અમારે કોઠાર સામે નતર કેટલા વર્ષથી મથે છે બોલો, એમ કે પચાસ વર્ષનો ઉપરના હોય આવી જાઓ, પચાસ વર્ષ ઉપરને આવી જાઓ આવે હે ને, તો અમારે ઘણા બધા છે પણ છૂટે. અમારા માવા ભગત એ તમને ભલે ભગત બહુ સારા લાગે પણ એની લીલા કહું તમને. અમે જેતપુર હતા ને જેતપુર, પછી આપણે પૂર્ણસ્વરૂપ સ્વામી એ સાધુ થવા આવેલા, પણ જરા આના કાની કરે કે હમણાં નહીં થોડા દી પછી, હમણાં નહીં થોડા દી પછી. પછી માવા ભગત એક સાવજ ભગત બીજા હતા, એ બે કે હમણાં નહીં પછી થાહું. માવા ભગત કે ભલા માણા ભગવાન ભજે આ દેહ કઈ બીજું શું કરાય? ઓલા કે તો તમે થજો તો મંજૂર કે. ઈન વિઠ્ઠલ બાપા બે એ કે મંજૂર કે. ચાર નક્કી થયા, સાવજ ભગત, પૂર્ણસ્વરૂપ સ્વામી, માવા ભગત, વિઠ્ઠલ ભગત. આવ્યા ચારે એમ સભા પીને બેઠા બપોરને આવ્યા અને કે આ બે ને પાર્ષદ કરવાના છે. ઓલા કે પણ આ બે થાય તો કે અમે થવાના છીએ ને. પછી લખાણ કર્યું માવા ભગતનું, વિઠ્ઠલ ભગતનું કે આ એને આ ચાર ને પાર્ષદ થવાનું. માવા ભગત કે પહેલા બે તમે થાવ પછી અમારો વારો. એ બે થઈ ગયા અને રહી ગયા તે હજી એમને એમ છે બોલો બીના. એટલે કઠણ નહીં હોય માવા ભગત. હા હવે કહેતા હતા કે આવું તે ઠાકોરજી પગ ભંગાઈ દે બોલો. એટલે સંસાર છોડવો બહુ ગહન છે, સંસારમાંથી વૃત્તિ તોડવી બહુ ગહન છે. એટલે તો સ્વામી વાતોમાં લખ્યું સ્વામી કે લોકાલોક પહાડનું ઉલ્લંઘન કરવું જેટલું કઠણ છે એટલો સંસારનો ઘરનો ઉમરો ઉલ્લંઘવો કઠણ છે. ભાગશાળી આત્મા હોય એનાથી સંસાર છૂટી શકે, અને દેહથી નહીં, દેહથી છૂટે ને સાથે ખરો ભાગશાળી તો ત્યારે કહેવાય મનથી પણ સંસાર છૂટી જાય. દેહથી ને મનથી જેને સંસાર છૂટ્યો એને ભગવાન શ્રી હરિ કહે. એને માણસ જેવો ન જાણવો, મનુ જેવો ન જાણવો, અને દેવ જેવો ન જાણવો, એને સાક્ષાત ઈશ્વરનો અંશ સમજવો, ભગવાનનો અંશ સમજવો. અંશ માને જ્ઞાને કરીને ગુણે કરીને અંશ, બાકી ભગવાનનો કટકો એમ અંશ નહીં. મહારાજ બહુ સરસ વાત કે, મહારાજ કે અંતદ્રષ્ટિ થયા સિવાય અમારા વૃત્તિ રહે નહીં, અમારા વૃત્તિ રહ્યા સિવાય સંસારની અંદર રહેલી આશક્તિ ટળે નહીં. સિવાય ભગવાન કૃપા કરે ને ટળાવે, કોઈક એવું સાધન હોય ને ભગવાન રાજી થઈ જાય તો ટળાવી નાખે, નો રાજી થાય નહીં. ક્યારેક ક્યારેક ભગવાન સામાન્ય બાબતમાં રાજી થઈ જાય, ઓલી બીબડી એક દાંતણ આપીને રાજી થઈ ગયા, મુક્તાનું સમજારે કલ્યાણ બોલો. એ સ્વતંત્ર છે, ધણીનો કોઈ ધણી નહીં, એટલે પોતાની ઈચ્છાથી કરી નાખે. પણ ભગવાનના ભક્તને તો એવી તૈયારી રાખવી જ પડે કે મારે ત્યાં પોગવું છે. પછી સારંગપુરના 11મા મહારાજ કીધું ઘડી કે અડી અડધી ઘડી બાકી હોય ને છેવટે ભગવાન એના પર દ્રષ્ટિ કરે છે અને નિર્વાસને કરીને ધામમાં ઉપાડી જાય છે, મહારાજ પોતાનું દિવ્ય સુખ આપે છે. એટલે મહારાજ બહુ સરસ વાત અહીંયા બતાવી રહ્યા છે. મહારાજ કે આને અંતરદ્રષ્ટિ કહેવાય, બહાર કે અંદરમાં ભગવાનની મૂર્તિને અખંડ જોઈ રહેવું, મહારાજ કે આનું જ નામ અંતરદ્રષ્ટિ છે. અને આવો અંતરદ્રષ્ટિવાળો જે ભક્ત છે એ જ ભક્ત અમને અતિશય વાલો છે, અને એવો જે ભક્ત છે ઈ મહારાજ કે નિશ્ચય અમને પામે છે અને અમને રાજી પણ કરી શકે છે. અને તે મૂર્તિ વિના ષટચક્ર દેખાય અથવા ગોલોક વૈકુંઠાદિક ભગવાનના ધામ દેખાય તો પણ તે અંતરદ્રષ્ટિ નહીં, ષટચક્ર દેખાય યોગના માધ્યમથી, પણ ભગવાનની મૂર્તિમાં મન ન રહે. ગોલોક વેકુળ ધામ દેખાય પણ ભગવાનની મૂર્તિમાં મન ન રહે. મહારાજ કે અંતરદૃષ્ટિ જાણવી નહીં. માટે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તે સમૂહ જોઈ રહેવું, અથવા બહાર ભગવાનની મૂર્તિ સમૂહ જોઈ રહેવું, તેમનો મંત્રદૃષ્ટિ છે. અને તે મૂર્તિ વિના બીજે જ્યાં જ્યાં વૃત્તિ રહે તે સર્વે બાહ્ય દ્રષ્ટિ છે. ભગવાનની જ્યાં ક્યાંય પણ વૃત્તિ રહે છે બાહ્ય દ્રષ્ટિ છે. પછી વળી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, હવે તો બબે જણ થઈને સામા સામા પ્રશ્નોત્તર કરો. પછી ઘણીવાર સુધી પરમહંસે પરસ્પર પ્રશ્નોત્તર કર્યા. તેને સાંભળતા થતાં શ્રીજી મહારાજ તેમની બુદ્ધિની પરીક્ષા કરતા. મહારાજ કે હવે સામ સામા પ્રશ્નોત્તર કરો. સંતોએ પ્રશ્નોત્તર કર્યા. મહારાજ બહુ રાજી થયા. મહારાજના સાનિધ્યમાં પ્રશ્નોત્તર કરવાનો મોકો મળતો કેટલા ભાગશાળી કહેવાય, કહેવાય કે ન કહેવાય? ક્યારેક ક્યારેક આપણે ભાગશાળી થયો. અમે આ વખતે લંડનથી ઓલ્ડ ધામ ગયા હતા. પછી રાત્રે 8 વાગ્યા સભા પૂરી થઈ. 7 વાગ્યા સભા પૂરી થઈ પછી પાછી ઠાકરથાળી હતી. ઠાકરથાળી હતી એટલે ત્યાંના પ્રેસિડન્ટ કહે બાબજીને કે બાબજી ઠાકરથાળી છે અને સંતો બધા ગવ્યા છે ને તો એ ઠાકરથાળી કરીને જાઓ. પછી ઠાકરથાળીમાં સંતો કીર્તન બોલે પૂજે પૂર્ણ સમય છપાય સ્વામી. પછી પ્રેસિડન્ટ કે બાબજી આવો મોકો અમને કીધી મળે, તેમ પહેલી વાર આવ્યા છો જરાક રાસ રમોન કે. અને પછી લાલજી મહારાજ સંતો અને હરિભક્ત બધા રાસ રમ્યા. પછી પાછા આવતા હતા. પછી લાલજી મહારાજ કહે કે આપણે હજી તો 4 કલાકનો રસ્તો હતો, 4 કલાકનો. એ કે આપણે અહીંથી તો હજી ઘણો ટાઈમ છે, તો હાલો ને ઘડીક અનકડી રમીએ. પછી અનકડી રમ્યા. પણ અમારી ગાડીમાં 5 જણા હતા. એક હેમંતભાઈ હતા. હેમંતભાઈને કે તમે છે ને તટસ્થ, તમારે એમને ખાલી સાંભળવાનું. બે ભાગ કર્યા. લાલજી મહારાજ છપૈયા સ્વામી, હું SP સ્વામી. મને કે તમે ને SP, મેં કહેતો પણ બાપ છે આમાં ક્યાંથી અમારું ભેગું થાય. મને કે ના કે આપણે એમ જ રમવું છે, હું છપૈયા સ્વામી તમે ને SP સ્વામી. બહુ મજા આવી. બહુ કીર્તનો બોલ્યા. SP સ્વામી કીર્તનો બહુ આવડતા તો ઘણા બધા કીર્તન શેખ ઉદય ટક્કર જીલ્યા. છેવટે એકમાં હાર્યા છેલ્લે. અને લાલજી મહારાજ કે હવે તમે હાર્યા નહીં, હાર્યા ન કહેવાઓ, કારણ કે અમારી બેની સામે બે કીર્તનની અને અમારી સામે તમે એટલી ટક્કર જીલી, માટે તમારો પણ વિજય સમજો કે. અને પછી લાલજી મહારાજ કે ભૂખ્યા છો ને તો લાવો, ફ્રૂટ લાવ્યા છો ને ધોયેલું, તો હવે ફ્રૂટ લ્યો કે એમ કહીને પછી એના આનંદમાં પછી ફ્રૂટ લેવડાવ્યું. એટલે ક્યારેક ક્યારેક એવી મોજ, ભગવાનની સાથે જેમ સંતો મોજ માણતા એમ મોજ માણતા. કારણ કે લાલજી મહારાજ બોલે એને અમે અમારે બોલવાનું. લાલજી મહારાજ કે હરાયો તમે બોલીએ. ક્યારેક બાપજી કે આવી ગયું, ના બાપુજી નથી આવ્યું, હા હા નથી આવ્યું. અને એ જે આનંદ કર્યો એ અલૌકિક આનંદ હતો. અને ભક્તો એવું લાગે છે કે શ્રીજી મહારાજ આચાર્ય પદની સ્થાપના જેટલા માટે કરતા ગયા કે પાછળથી એની મોજ સંતો અને ભક્તોમાં કાયમ જળવાઈ રહે એટલા માટે મહારાજ આચાર્ય પદની સ્થાપના કરતા ગયા. અને ખરેખર એટલી બધી દિવ્યતા, એટલો બધો આનંદ આવતો હતો, એટલો બધો આનંદ આવતો હતો. નહીતર સાચું કહું, અમને વિદેશમાં જરાય ગમે ને, માફ કરજો કોઈ વિદેશના બેઠા હોતો, રુચિ જ નહીં વિદેશમાં જવાની. રુચિ ગયા ઘણી ફેરી પણ રુચિ જરાય નહીં. બને ત્યાં સુધી ટાળું જ, અને 2-4 ફેરી ટાળીને ગયા નહીં, કોઈ પણ વાનું કાઢીને ટાળી જ, પણ જવું જ પડે તો જઈએ. પણ બધી ફેરી ગયા, ઘણી ફેરી ગયા, પણ આ ફેરી જે આનંદ આવ્યો એ અલૌકિક આનંદ હતો. કારણ કે લાલજી મહારાજની સાથે અખંડ એ આનંદ મોજ માણતા હતા. એમાં લાલજી મહારાજ પોતે એક દાડો કે લાવો તો ખીચડી બનાવ્યું, બધા સંતો ભક્તોને મારે જમાડવા કે, અને ખીચડી બનાવી. હવે ખીચડી બનાવતા બનાવતા બને એવું કુકર મૂક્યું પણ સીટી જડી નહીં. એટલે પછી થોડીક ખીચડી દાજી ગઈ તળીએ. લાલજી મારે કે સાંભળો, દાજીલી મારે ખાવાની, હારી તમારે ખાવાની. એમ કીધું બાબુજી એવું ન હોય કે નહીં, દાજીલી મારે જ ખાવાની, પરાણે જોરાવરે દાજીલી ઈજી, માં હારી ખીચડી સંતો ને હરિભક્તોને જમાડી. કેવો આનંદ આવ્યો છે કહો. અને ભક્તો આનંદ છે ને એ જ ભગવાનનું બીજું સ્વરૂપ છે. આનંદ છે એ ભગવાનનું બીજું સ્વરૂપ છે. નિત્ય આનંદમાં રહેનારો વ્યક્તિ કામ ક્રોધ લોભ આદિકને ટાળી અને પરમાત્માને પામી જાય છે. માટે ભગવાનના ભક્તો લૌકિક આનંદ તો દુનિયા માણતી હોય, પણ આપણે તો અલૌકિક આનંદ માણવાનો છે. અને ભક્તો અલૌકિક આનંદ પ્રાપ્ત થઈ જ સાચો સત્સંગ છે. લાલજી મારી સાથે અમુક અમુક વાતમાંથી એટલો બધો આનંદ આવતો હતો. સભા થાય ને, કોઈ પણ મંદિરમાં સભા કરાય ને તો પહેલાં પૂછે કે આ તો હાવ અજાણ્યું છે મને, કે આ લોકોની આ લોકો નેચર કેવાક છે. હું કહું બાપુજી ટોપ છે. મને કે સાચું કોચ પણ ટોપ છે કે અવળું તો નહીં પડે ને કે. મેં કહ્યું બાપજી આપ તો ભગવાનને દીકરા, આપ જે હંભારીને બોલશો ઠાકોરજીને એ બધા અમૃત વચનો જશે. અને ખરેખર લાલજી મહારાજે પ્રવચનો કર્યા છે એક એક જગ્યાએ. વિદેશમાં જે પ્રવચનો થયા ને એવા ઇન્ડિયામાં ક્યારેય કર્યા જ નથી, એટલા અદભુત. તમને અમેરિકામાં જે પ્રવચનો કર્યા ને આપણું ચિંતન બહાર પડ્યું એમાં તમે વાંચજો, તમને એમ લાગશે ખરેખર અલૌકિક પ્રવચનો કર્યા છે. અને ખરેખર અલૌકિકતા સંપ્રદાયની અંદર સ્થાપના કરવા માટે શ્રી મહારાજે આવા મહાપુરુષને આ સંપ્રદાય મોકલ્યા છે. અને કરી નાખજો ભેળું, હા એમાં ફેર નહીં. નીતિનભાઈ કરી દે ભેળું, કેમ લાગે? કરી દેવાનું ભેળું કરવા હાટું તો આવ્યા જ ભલા માણા, જુદું કરવા આવ્યો ને તે ભેળું ન કરે. સમજણ તમને, એ ભેળું કરવો હાટો જ આવ્યા છે અને ભેળું કરી જ દેશે, એમાં કોઈ શંકાને સ્થાન. અને આ સંપ્રદાયને દિવ્યતા કેટલી બધી શ્રીજી મારીની ઈચ્છાથી આવી. અમે લંડન જતા હતા એને આગલે દિવસે નહીં, બારસ એટલે ગયા અમે પૂનમને વળતે દિવસે ગયા, પણ બારસના દિવસે ગોપીનાથજી મારનો પાટોત્સવ હતો, લાલજી મહારાજ ગઢડામાં બિરાજતા હતા. એ વખતે અમદાવાદથી પરમ પૂજ્ય કૌશલેન્દ્ર પ્રસાદ મારનો ફોન સામેથી લાલજી મહારાજ ઉપર આવ્યો કે લાલજી મહારાજ તમે જાઓ છો લંડન, ઘણો મને આનંદ થયો, કારણ કે ઘણા સમય નથી ગયા, પણ ચિંતા નહીં કરતા હું બધી ભલામણ કરી દઉં છું, કારણ કે બધા અમદાવાદ દેશના મંદિરો, તમે ચિંતા નહીં કરતા હું ભલામણ કરી દઉં છું અને બધી વ્યવસ્થા થઈ જશે, અને તમે જાશો તો સત્સંગ ખૂબ થશે, તમારી જરૂર હતી કે બહુ આનંદ થયો તમે જાઓ છો. તો ભક્તો ખરેખર હવે આ સંપ્રદાયના દિવસો સુવર્ણના પ્રગટ થઈ ચૂક્યા છે, એમાં કોઈ શંકાને સ્થાન. નતર કોઈ કે એ તો ખાલી આકસ્મિત આમ થયું હતું, એમ આકસ્મિત હતા ભલામણ, આકસ્મિત આકસ્મિત નથી. શ્રીજી મહારાજ ભેળું કરી દીધું છે. અને ભક્તો યાદ રાખજો, ગોપાલ સ્વામીની વાતોમાં એક વાત બહુ સરસ લખી છે, કદાચ તમે કોઈ વાંચી હોય તો. એવી એક વાત લખી છે કે મહારાજનું પુરુષોત્તમ પણ તે શું, ત્યારે એની અંદર એવું લખ્યું કે ક્યારેક સંપ્રદાયમાં એવો વિક્ષેપ ઉભો થાય, જે વિક્ષેપ ટાળ્યો ટળ્યો ન હોય એવો વિક્ષેપ ઉભો થાય, ત્યારે ભગવાન શ્રી કોઈને ને કોઈને નિમિત્ત બનાવી અને તાબડતોબ વિક્ષેપને ટળાવી નાખે, ત્યારે સમજો કે ભગવાન શ્રી હરિનું પુરુષોત્તમપણું છે. ને તો લોકો એમ માનતા વિક્ષેપ કોઈ દી ન ટળે, કોઈને સ્વપ્નમાં નહોતું. અરે લોકો તો કહેવા માંડ્યા ચમત્કાર થઈ ગયો, આ તો કે ઓલ્યા કે ચમત્કાર સર્જાઈ ગયો, એમ આ મહારાજનું પુરુષોત્તમપણું છે. એટલે ખરેખર આપણે બધા ભાગશાળી છીએ, અને હું તો એમ કહું સંપ્રદાયના તમામ આશ્રિતો સંતો ભક્તો બધા જ ભાગશાળી બને, અને મહારાજ રાજી કરવા માટે જેને જેટલી શક્તિ ઠાકોરજી આપી છે બધી શક્તિને ભેળી કરી અને યુઝ કરે તો આ સંપ્રદાય ક્યાં પહોંચે. પરમ પૂજ્ય લાલજી મહારાજના મુખના શબ્દો એ કે સ્વામી બીજા ભલે ને ગમીએ કહેતા હોય, અમે બેઠા હતા એસપી સ્વામી હતા, એ કે બીજા ભલે ને ગમીએ કહેતા હોય પણ એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષમાં એમ બે શક્તિ ભેગી થઈ, ત્રણ વરહમાં તો દુનિયાને છેડે છેડે સ્વામિનારાયણનો જય જયકાર થઈ જાય કે આમ પોતે પરમ પૂજ્ય લાલજી મહારાજ બોલ્યા. તો વાલા ભક્તો ખરેખર આપણે ભાગશાળી છીએ, અને આ વસ્તુ છે ને એ આપણને અંતરદૃષ્ટિ બાજુ લઈ જાય. યાદ રાખજો આ વસ્તુ તમને આનંદ આવે એટલે જગત બાજુ સંકલ્પ તમને ટળી જાય, જગતના સંકલ્પ ટળે. અને યાદ રાખજો જગતના સંકલ્પ ટળ્યા પછી ભગવાનમાં વૃત્તિ રાખવી કઠણ નથી. ભગવાનમાં વૃત્તિ કોણ નથી રહેવા દેતો, તો જગતનો ઘાટ અને સંકલ્પ ભગવાન વૃત્તિ રહેવા દેતો નથી. જગતનો સંકલ્પ ટળે એટલે ભગવાનમાં વૃત્તિ રાખવી તો બહુ જ સહજ છે. એટલે મહારાજ અહીંયા બહુ સરસ વાત કરી રહ્યા છે. મહારાજ કે ભગવાન સિવાય ષટચક્ર દેખાય, ગોલોક વૈકુંઠ દેખાય તોય બાર દ્રષ્ટિ, અને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે એ જ અંતરદૃષ્ટિ છે. અને ભગવાનના ભક્ત છીએ અંતરદૃષ્ટિ કરીને વર્તે એના ઉપર અમે ખૂબ રાજી થાય છે એમ વાત કરીને મહારાજ કે પરસ્પર સંતો કીર્તન બોલો. અને સંતો પરસ્પર કીર્તન બોલ્યા. ઇતિ વચનામૃતમ પ્રથમનું 49મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજ.